એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌનું સ્વાગત છે. આજે આપણે એક બહુ જ મોટી સફર પર નીકળવાના છીએ, સમયની શરૂઆત સુધીની સફર.
હા, બિલકુલ.
આપણે વાત કરવાના છીએ ડેવિડ ક્રિશ્ચનના પુસ્તક ઓરિજિન સ્ટોરી અને એમના એકદમ ક્રાંતિકારી વિચાર વિશે, બિગ હિસ્ટ્રી, એટલે કે વિશાળ ઇતિહાસ.
વિશાળ ઇતિહાસ? આમ તો આ કોઈ સામાન્ય ઇતિહાસની વાત નથી, ખરું ને?
ના ના, આ તો આખા બ્રહ્માંડ, પૃથ્વી, જીવન અને છેક આપણી પોતાની કથાને એક મોટા ચિત્રમાં જોવાનો પ્રયાસ છે.
અને મને લાગે છે કે આજના સમયમાં આ વિચાર ખરેખર બહુ જ મહત્વનો છે. આપણે રોજબરોજ આટલું બધું જોઈએ છે, ક્લાઇમેટ ચેન્જ, પેલી અસમાનતા, કેટલા બધા પડકારો છે.
સાચી વાત છે. ક્યારેક તો એમ લાગે કે આ બધું સમજવું કેવી રીતે, આપણે ક્યાં ઊભા છીએ.
બરાબર. ત્યારે આ બિગ હિસ્ટ્રી આપણને એક, શું કહેવાય, મોટો કેનવસ આપે છે, એક પરિપ્રેક્ષ્ય. એ ફક્ત ભૂતકાળ નથી દેખાડતું, પણ વર્તમાનને સમજવા અને ભવિષ્ય વિશે વિચારવા માટે પણ ઉપયોગી છે. અહીં વિજ્ઞાન અને માનવતા જાણે હાથ મિલાવે છે.
સરસ કહ્યું. તો ચાલો જેમણે આ વિચાર આપ્યો એમના વિશે થોડું જાણીએ. ડેવિડ ક્રિશ્ચન,
હા,
ઓસ્ટ્રેલિયાની મેકવેરી યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર છે અને બિગ હિસ્ટ્રીના પ્રણેતા ગણાય છે, પણ એમની શરૂઆત તો કંઈક જુદી હતી એમને.
હા, એ જ તો રસપ્રદ વાત છે. એ મૂળ તો આમ તો રશિયન ઇતિહાસના નિષ્ણાત હતા. વર્ષો સુધી એ જ ભણાવ્યું, એના પર જ કામ કર્યું.
ઓ, રશિયન ઇતિહાસ.
હા, પણ પછી એમને થયું કે ખાલી માનવ ઇતિહાસને અલગથી સમજવો એ પૂરતું છે, પૃથ્વીના ઇતિહાસથી, બ્રહ્માંડના ઇતિહાસથી અલગ પાડીને.
એટલે એમને લાગ્યું કે કંઈક ખૂટે છે.
બરાબર. જાણે ટુકડાઓમાં જ જ્ઞાન વહેંચાયેલું છે, પણ વાસ્તવિકતા તો જોડાયેલી છે. અને આ જ વિચાર એમને એક નવી દિશામાં લઈ ગયો. માનવ વાર્તાને છેક બ્રહ્માંડની શરૂઆત, પેલી 13.8 અબજ વર્ષની કથા સાથે જોડવાની દિશામાં.
એટલે એમણે તો ખાલી ઇતિહાસ જ નહીં, પણ વિજ્ઞાનની દુનિયામાં પણ ડૂબકી મારી, કહેવાય.
હા, ચોક્કસ.
અને એમની ખાસ વાત એ છે કે એ ખાલી વિચાર કરીને અટક્યા નહીં, તેમણે આને અમલમાં મૂક્યું. બિગ હિસ્ટ્રીનો પહેલો કોર્સ શરૂ કર્યો. અને પછી તો કહેવાય છે કે બિલ ગેટ્સ પણ એમના કામથી એટલા પ્રભાવિત થયા કે એમણે બિગ હિસ્ટ્રી પ્રોજેક્ટ શરૂ કરવામાં મદદ કરી.
સાચી વાત છે. અને પ્રોજેક્ટ આજે દુનિયાભરના વિદ્યાર્થીઓ સુધી આ વિચાર પહોંચાડી રહ્યો છે.
એમની ક્ષમતા ગજબની છે. આટલા જુદા જુદા વિષયો, વિજ્ઞાન, ઇતિહાસ, માનવશાસ્ત્ર, બધાને ભેગા કરીને એક સરળ, સમજાય એવી ભાષામાં રજૂ કરવાની.
બિલકુલ. જાણે એક મોટા ડિટેક્ટિવ હોય ને, અલગ અલગ કડીઓ જોડીને આખું ચિત્ર સ્પષ્ટ કરે. અને આ પુસ્તક ઓરિજિન સ્ટોરી એ જ આખું ચિત્ર રજૂ કરવાનો પ્રયાસ છે.
તો શું છે આ પુસ્તકનો મુખ્ય વિચાર? એક સળંગ વાર્તા 13.8 અબજ વર્ષની.
હા, મૂળભૂત દાવો એ જ છે કે બિગ બેંગથી લઈને આજ સુધીના ઇતિહાસને એક સુસંગત વૈજ્ઞાનિક પુરાવા પર આધારિત કથા તરીકે સમજી શકાય છે.
પણ કેવી રીતે આટલા લાંબા સમયમાં આટલું બધું બન્યું?
એનો મુખ્ય આધાર છે જટિલતાનો ક્રમશઃ ઉદ્ભવ. એટલે કે સમય જતા બ્રહ્માંડમાં વધુ ને વધુ જટિલ વસ્તુઓ બની છે. પહેલાં સાવ સરળ હતું, પછી તારાઓ બન્યા, ગ્રહો, પછી જીવન અને છેલ્લે માનવ સમાજ.
ઓકે, જટિલતા વધી.
હા, અને આ જટિલતા એમ જ નથી આવી જતી, એ અમુક ખાસ સીમાચિહ્નો પર, એટલે કે થ્રેશહોલ્ડ્સ પર બને છે, જ્યારે અમુક ચોક્કસ પરિસ્થિતિઓ ભેગી થાય ત્યારે જ.
અને અહીં પેલો શબ્દ આવે છે, ગોલ્ડી લોક્સ કન્ડિશન્સ.
હા,
પેલી વાર્તા હતી ને ગોલ્ડી લોક્સ અને 3 રીંછવાળી, બધું એકદમ બરાબર જોઈએ.
બરાબર. એ જ ક્રિશ્ચિયન કહે છે કે બ્રહ્માંડમાં નવી અને જટિલ વસ્તુઓ ત્યારે જ બને જ્યારે પરિસ્થિતિ એકદમ યોગ્ય હોય. બહુ ગરમ નહીં, બહુ ઠંડુ નહીં, બહુ અસ્તવ્યસ્ત નહીં, બહુ સરળ પણ નહીં, જસ્ટ રાઈટ.
અચ્છા, એટલે આ ગોલ્ડી લોક્સ શરતો બહુ જરૂરી છે.
હા, અને એ બહુ દુર્લભ અને નાજુક પણ હોય છે. પુસ્તકનો એક મોટો હેતુ એ પણ છે કે આપણા આજના ગ્લોબલાઇઝ્ડ વિશ્વ માટે એક આધુનિક, વૈજ્ઞાનિક અને, શું કહેવાય, બિનસાંપ્રદાયિક ઉત્પત્તિ કથા આપવી જે બધાને જોડી શકે.
તો એ મૂળભૂત પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયાસ કરે છે કે આપણે અહીં સુધી પહોંચ્યા કેવી રીતે.
હા, અને આ જાણવાથી આપણે કોણ છીએ અને ભવિષ્યમાં ક્યાં જઈ શકીએ એના વિશે શું શીખવા મળે છે.
સરસ. તો ચાલો આ મહાકથાના મુખ્ય પડાવ, એટલે કે સીમાચિહ્નો પર નજર કરીએ. 8 મુખ્ય સીમાચિહ્નો છે, ખરું ને?
હા, 8. શરૂઆત થઈ છે સીમાચિહ્ન એક, ધ બિગ બેંગ, મહાવિસ્ફોટ. અહીંથી બધું શરૂ થયું લગભગ 13.8 અબજ વર્ષ પહેલા.
13.8 અબજ વર્ષ,
વિચારો, આખું બ્રહ્માંડ, સમય, જગ્યા, ઉર્જા, પદાર્થ, બધું જ એક અત્યંત નાના બિંદુમાં સમાયેલું હતું. પછી થયો એક મહાવિસ્ફોટ,
અને પછી
સેકન્ડના પણ નાના ભાગમાં બ્રહ્માંડ ફેલાવા લાગ્યું. ભૌતિકશાસ્ત્રના નિયમો બન્યા, મૂળભૂત કણો બન્યા. શરૂઆત કેવી હતી? અત્યંત ગરમ, અત્યંત ઘટ્ટ અને અત્યંત સરળ. કોઈ તારા નહીં, ગ્રહ નહીં, કશું જ નહીં.
એકદમ સરળ શરૂઆત. પણ ત્યાં પણ પેલી ગોલ્ડીલોક્સ શરતો હશે જો નિયમો જરા જુદા હોત તો?
બરાબર. જો ગુરુત્વાકર્ષણ જરા વધારે હોત તો બધું પાછું ભેગું થઈ જત. ઓછું હોત તો તારા જ ના બન્યા હોત. એટલે શરૂઆતથી જ આ સંતુલન જરૂરી હતું. પણ હજુ બધું એકરસ જેવું હતું, કોઈ રચના નહોતી.
તો પછી તારાઓ ક્યારે આવ્યા? સીમાચિહ્ન બે, પ્રથમ તારાઓ અને આકાશગંગાઓ.
હા, બિગ બેંગ પછી લાખો વર્ષો સુધી બ્રહ્માંડ ફેલાતું રહ્યું અને ઠંડુ પડતું ગયું. મુખ્યત્વે હાઇડ્રોજન અને હિલિયમના વાદળો હતા, બધે અંધારું.
પછી
પણ ગુરુત્વાકર્ષણ કામ કરતું હતું. એણે આ વાયુના વાદળોને ખેંચીને ભેગા કરવાનું શરૂ કર્યું ધીમે ધીમે.
જેમ વાદળ ઘટ થાય એમ કેન્દ્રમાં દબાણ વધે.
હા, દબાણ અને તાપમાન એટલા બધા વધી ગયા કે પછી એક જાદુઈ ક્ષણ આવી. પરમાણુ સંલયન શરૂ થયું. હાઇડ્રોજન જોડાઈને હિલિયમ બનવા લાગ્યો અને
પુષ્કળ ઉર્જા છૂટી પડી, તારો જન્મ્યો.
બરાબર. આ હતા પહેલા તારા, બ્રહ્માંડની પહેલી જટિલ વસ્તુઓ. અને આવા અબજો તારા ભેગા મળીને બની આકાશગંગાઓ. હવે બ્રહ્માંડ ખાલી નહોતું, એમાં સ્ટ્રક્ચર આવ્યું.
વાહ, પણ તમે કહ્યું કે શરૂઆતમાં તો ખાલી હાઇડ્રોજન અને હિલિયમ જ હતા, તો પછી આ કાર્બન, ઓક્સિજન, લોખંડ જે જીવન માટે જરૂરી છે એ બધા તત્વો ક્યાંથી આવ્યા?
સારો સવાલ છે. અને એનો જવાબ છે સીમાચિહ્ન ત્રણ, નવા રાસાયણિક તત્વો. આ પહેલા તારાઓ જે બન્યા ને એ ખૂબ મોટા હતા અને ગરમ, જાણે કુદરતી પરમાણુ ભઠ્ઠીઓ.
અચ્છા.
એમના કેન્દ્રમાં ભારે દબાણ અને તાપમાનને લીધે હાઇડ્રોજન હિલિયમમાંથી ભારે તત્વો બનવા લાગ્યા, કાર્બન, ઓક્સિજન, સિલિકોન, લોખંડ સુધીના.
પણ એ તો તારાની અંદર હતા, બહાર કેવી રીતે આવ્યા?
જ્યારે આ મોટા તારાઓનું બળતણ પૂરું થઈ ગયું ત્યારે એ પોતાના જ વજનથી ભાંગી પડ્યા અને પછી એક જોરદાર ધડાકા સાથે ફાટ્યા, જેને કહેવાય સુપરનોવા.
ઓ, સુપરનોવા.
હા, આ વિસ્ફોટ એટલો જોરાવર હતો કે એણે અંદર બનેલા બધા ભારે તત્વોને દૂર દૂર સુધી ફેંકી દીધા, જાણે કોસ્મિક રિસાયક્લિંગ.
એટલે કે તારાઓના મૃત્યુથી નવા જીવન માટે સામગ્રી બની.
બરાબર. આ તારાઓની રાખમાંથી જ પછી નવા તારા, ગ્રહો અને છેવટે જીવન બન્યું. એટલે જ કહેવાય છે વી આર સ્ટારડસ્ટ, આપણે સૌ તારાઓની ધૂળ છીએ.
આ તો અદ્ભુત વાત છે, આપણે તારાઓના બનેલા છીએ. સારું, તો આ નવા તત્વ ફેલાયા પછી આપણું સૂર્યમંડળ અને પૃથ્વી ક્યારે આવ્યા?
એના માટે છે સીમાચિહ્ન ચાર, પૃથ્વી અને સૂર્યમંડળ. પેલી સુપરનોવાથી સમૃદ્ધ થયેલી ધૂળ અને વાયુના વાદળોમાંથી ફરી નવા તારાઓ બન્યા. આપણો સૂર્ય પણ એવો જ એક તારો છે, લગભગ 4.5 અબજ વર્ષ પહેલા બન્યો.
અને એની આસપાસ જે ધૂળ ગેસ હતા એમાંથી ગ્રહો બન્યા.
સૂર્ય બન્યા પછી જે વધારાની સામગ્રી આસપાસ ફરતી હતી એ ગુરુત્વાકર્ષણથી ભેગી થઈને ગોળા બનવા લાગી. ગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુ, આપણું આખું સૂર્યમંડળ રચાયું.
અને એમાંની એક આપણી પૃથ્વી.
પણ પૃથ્વી પર જ કેમ જીવન? શું ખાસ હતું અહીં? પેલી ગોલ્ડીલોક્સવાળી વાત પાછી.
બિલકુલ. પૃથ્વી પાસે કેટલીક ખાસ ગોલ્ડીલોક્સ પરિસ્થિતિઓ હતી. એક તો સૂર્યથી એકદમ યોગ્ય અંતર, બહુ નજીક નહીં કે પાણી ઉકળી જાય, બહુ દૂર નહીં કે બધું ઠીજી જાય, એટલે પાણી પ્રવાહી રહી શક્યું, જે જીવન માટે બહુ જરૂરી છે.
બીજું
યોગ્ય કદ, જો બહુ નાની હોત તો વાતાવરણ ટકી ન શક્યું હોત, પૂરતું ગુરુત્વાકર્ષણ છે એટલે વાતાવરણ જળવાઈ રહ્યું. ત્રીજું, પેલા તારાઓમાંથી આવેલા બધા જરૂરી રાસાયણિક તત્વો અહીં હાજર હતા.
અને પેલું ભૂસ્તરશાસ્ત્રનું કંઈક કહ્યું હતું. હા, ચોથું, પૃથ્વી અંદરથી ગરમ છે એટલે એની સપાટી નીચે પ્લેટો ખસે છે, પ્લેટ ટેક્ટોનિક્સ. આનાથી જ્વાળામુખી ફાટે, પર્વતો બને અને લાંબા ગાળે આબોહવા પણ નિયંત્રિત રહે છે, રસાયણોનું રિસાયક્લિંગ પણ થાય છે. આ બધું ભેગું થયું ત્યારે જીવન માટે સ્ટેજ તૈયાર થયું.
ઓકે, સ્ટેજ તૈયાર, પણ પછી જીવન આવ્યું કેવી રીતે? નિર્જીવમાંથી સજીવ, આ તો મોટો કોયડો છે.
સાચી વાત. અને એ આપણને લાવે છે સીમાચિહ્ન 5, જીવનનો ઉદ્ભવ. લગભગ 3.8 અબજ વર્ષ પહેલાં પૃથ્વી પર જીવનના પહેલા નિશાન મળ્યા. ચોક્કસ કઈ રીતે થયું એ તો કોઈ નથી જાણતું, પણ જરૂરી વસ્તુઓ હતી. ઊર્જા હતી, સૂર્યપ્રકાશ, પૃથ્વીની અંદરની ગરમી, રાસાયણિક તત્વો હતા અને પ્રવાહી પાણી હતું.
તો ક્યાંક શરૂઆત થઈ હશે?
હા, બની શકે કે ઊંડા સમુદ્રના તળિયે જ્યાં ગરમ પાણીના ફુવારા હોય છે ત્યાં રસાયણો અને ઊર્જા ભેગા થયા અને પહેલા એકદમ સરળ એક કોષી જીવો બન્યા. આ એક શક્યતા છે.
અને એકવાર શરૂ થયું પછી તો ડાર્વિનનું કામ શરૂ, ઉત્ક્રાંતિ.
બરાબર. કુદરતી પસંદગી દ્વારા જીવન વધુને વધુ જટિલ બનતું ગયું, જુદા જુદા પર્યાવરણમાં ટકી રહેવા માટે અનુકૂલન સાધતું ગયું.
જેમ કે પેલું પ્રકાશ સંશ્લેષણ.
હા, એ બહુ મોટો બદલાવ હતો. કેટલાક જીવોએ સૂર્યપ્રકાશ વાપરીને ખોરાક બનાવવાનું શીખી લીધું અને એની આડ પેદાશ તરીકે ઓક્સિજન વાતાવરણમાં છોડવાનું શરૂ કર્યું.
ઓ, એટલે વાતાવરણમાં ઓક્સિજન આવ્યો?
હા, અને એનાથી પછી પ્રાણીઓ જેવા જીવો માટે રસ્તો ખુલ્યો, જેમને શ્વાસ લેવા ઓક્સિજન જોઈએ. અબજો વર્ષ સુધી જીવન સાવ નાનું એક કોષી રહ્યું, પણ પછી બહુ કોષી જીવો આવ્યા. વનસ્પતિ, ફૂગ, પ્રાણીઓ, પૃથ્વી જીવંત ગ્રહ બની ગઈ.
આટલી બધી વાત થઈ ગઈ અબજો વર્ષોની, હજુ માણસ તો આવ્યો જ નથી. આપણે ક્યારે આવ્યા?
હવે આવીએ છીએ આપણા પર. સીમા ચિહ્ન 6, સામૂહિક શિક્ષણ. લગભગ 2-3 લાખ વર્ષ પહેલા આફ્રિકામાં આધુનિક માનવ એટલે કે હોમોસેપિયન્સનો ઉદ્ભવ થયો.
2-3 લાખ વર્ષ પહેલા? બ્રહ્માંડના ઇતિહાસમાં તો સાવ હમણાં જ.
હા, બિલકુલ છેલ્લી ઘડીએ. અને દેખાવમાં આપણે કદાચ બીજા પ્રાણીઓ જેવા જ હતા, શારીરિક રીતે કદાચ એટલા મજબૂત પણ નહીં, પણ આપણી પાસે કંઈક એવું હતું જે બીજા કોઈ પાસે નહોતું.
શું હતું એ?
ભાષા. પણ સામાન્ય ભાષા નહીં, પ્રતીકાત્મક ભાષા, સિમ્બોલિક લેંગ્વેજ.
એ કેવી રીતે અલગ પડે?
આપણે ફક્ત ભય કે ખોરાકનો સંકેત નથી આપતા. આપણે ભૂતકાળની વાતો કરી શકીએ છીએ, ભવિષ્યની યોજના બનાવી શકીએ છીએ, જે વસ્તુ હાજર નથી એના વિશે વાત કરી શકીએ છીએ, અમૂર્ત વિચારો જેમ કે પ્રેમ, ન્યાય વ્યક્ત કરી શકીએ છીએ.
હા, એ તો ખરું.
અને સૌથી અગત્યનું, આ બધું જ જ્ઞાન, આ બધી માહિતી આપણે એકબીજાને શીખવી શકીએ છીએ, એને સાચવી શકીએ છીએ અને પેઢી દર પેઢી આગળ વધારી શકીએ છીએ. ક્રિશ્ચિયન આને જ સામૂહિક શિક્ષણ કહે છે.
એટલે કે આપણું જ્ઞાન ભેગું થતું જાય છે પેઢી દર પેઢી.
બરાબર. પ્રાણીઓ દરેક પેઢીએ લગભગ નવેસરથી શીખે છે. આપણે એવું નથી, આપણું જ્ઞાન સતત વધતું રહે છે. આના કારણે આપણો સાંસ્કૃતિક અને તકનીકી વિકાસ આનુવંશિક ઉત્ક્રાંતિ કરતા હજારો ગણો ઝડપી છે. આ જ આપણી મહાશક્તિ છે.
સમજાયું. આ જ કારણે આપણે આટલું બધું કરી શક્યા. પણ શરૂઆતમાં તો આપણે શિકાર કરીને અને ફળફૂલ વીણીને જીવતા હતા ને, એ ક્યારે બદલાયું?
એ બદલાવ આવ્યો સીમાચિહ્ન 7, કૃષિ, એગ્રીકલ્ચર. આપણા ઇતિહાસનો મોટો ભાગ, લગભગ 95% સમય, આપણે નાના ટોળામાં ભટકતું જીવન જીવ્યા, શિકારી, સંગ્રહ કરતા.
હા,
પણ પછી લગભગ 10-12 હજાર વર્ષ પહેલા કંઈક નવું થયું. દુનિયાના જુદા જુદા ભાગોમાં, મધ્ય પૂર્વ, ચીન, અમેરિકા, લગભગ એક સાથે જ માણસોએ જંગલી છોડ અને પ્રાણીઓને પાળવાનું શરૂ કર્યું, એમને ઉછેરવાનું શરૂ કર્યું. આ હતી કૃષિ ક્રાંતિ.
અને એનાથી શું ફરક પડ્યો?
ઓહો, બધું જ બદલાઈ ગયું. પહેલું તો ખોરાકનો પુરવઠો વધ્યો અને થોડો નિશ્ચિત બન્યો, એટલે લોકોને ભટકવાની જરૂર ન રહી, એક જગ્યાએ સ્થાયી થયા.
ગામડા બન્યા હશે.
હા, વસ્તી ખૂબ ઝડપથી વધી, ગામડા બન્યા, પછી ધીમે ધીમે શહેરો બન્યા, રાજ્યો બન્યા, ખેતી માટે નવી ટેકનોલોજી આવી, હળ, સિંચાઈ.
પણ કંઈક નકારાત્મક પણ થયું હશે ને?
ચોક્કસ. ખોરાક વધ્યો, પણ સાથે સંપત્તિની વહેંચણી અસમાન થઈ. સમાજમાં ઊંચ નીચના ભેદભાવ આવ્યા. જમીન માટે લડાઈઓ, યુદ્ધો શરૂ થયા અને લોકો એક જગ્યાએ ભેગા રહેવા લાગ્યા, પ્રાણીઓ પણ સાથે, એટલે રોગચાળો ફેલાવવાનું સહેલું બન્યું.
એટલે કૃષિ એક વરદાન પણ હતી અને
એક સમસ્યા પણ.
હા, કહી શકાય. અને હવે છેલ્લું સીમાચિહ્ન, જેણે આપણને સીધા આજના યુગમાં લાવી દીધા.
બરાબર. સીમાચિહ્ન 8, આધુનિક ક્રાંતિ. ધ મોડર્ન રેવોલ્યુશન આ છેલ્લા 500 વર્ષની અને ખાસ તો છેલ્લા 250 વર્ષની કહાની છે.
આટલી ઝડપી?
હા, શરૂઆત થઈ દુનિયાના જુદા જુદા ભાગોના મોટા પાયે જોડાણથી. પેલી દરિયાઈ મુસાફરીઓ શરૂ થઈ ને પછી.
એટલે વિચારો, ટેકનોલોજી, માલસામાન બધું ઝડપથી ફરવા લાગ્યું.
એકદમ. પેલું સામૂહિક શિક્ષણ હતું ને, એનો વ્યાપ અને ગતિ અનેક ગણા વધી ગયા. જાણે આખી દુનિયા એક નેટવર્ક બની ગઈ.
પણ કંઈક બીજું પણ મોટું કારણ હતું ને આ ક્રાંતિ પાછળ.
ઉર્જા. બરાબર પકડ્યું. આ ક્રાંતિનું મુખ્ય બળ હતું અશ્મિભૂત ઇંધણ, એટલે કે કોલસો, પેટ્રોલ, કુદરતી ગેસ. અશું હતું લાખો વર્ષો પહેલાં જમીનમાં દટાયેલી વનસ્પતિ અને જીવોમાં સંગ્રહાયેલી સૌર ઉર્જા. જ્યારે આપણે આનો ઉપયોગ કરતા શીખ્યા ત્યારે માનવ ઇતિહાસમાં પહેલીવાર આપણને લગભગ અમર્યાદિત અને ખૂબ સસ્તી ઉર્જા મળી. પહેલાં તો આપણી પાસે પવન, પાણી, પ્રાણીઓ અને માણસોની શક્તિ જ હતી.
અને આ નવી ઉર્જાથી
ઔદ્યોગિક ક્રાંતિ આવી. મોટા કારખાના બન્યા. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં અભૂતપૂર્વ પ્રગતિ થઈ. ઉત્પાદન વધ્યું, વપરાશ વધ્યો અને વસ્તી તો જાણે ઉછળીને વધી.
આજનું જે આપણું ગ્લોબલ ટેકનોલોજીકલ વિશ્વ છે એ આ આધુનિક ક્રાંતિનું જ પરિણામ છે.
વાહ. બિગ બેંગથી શરૂ કરીને આધુનિક ક્રાંતિ સુધી 8 સીમાચિહ્નોની આ સફર ખરેખર દિમાગને ચકરાવી દે તેવી છે. આટલી વિશાળ વાતમાંથી મુખ્ય શું શીખવા જેવું છે? શું સાર છે આ બધાનો?
મને લાગે છે કે કેટલાક મુખ્ય મુદ્દાઓ છે. પહેલો તો એ કે બ્રહ્માંડ સ્થિર નથી, પણ સતત વધુ ને વધુ જટિલ બની રહ્યું છે. આ એક દિશા છે, સરળતાથી જટિલતા તરફની.
બરાબર. અને આ જટિલતા અમુક સીમાચિહ્નો પર જ આવે છે, એમને એમ નથી આવતી.
અને બીજો મુદ્દો પેલો ગોલ્ડી લોક્સ કન્ડિશન્સ વાળો, આ મને બહુ મહત્વનો લાગે છે. કોઈ પણ સારી વસ્તુ ટકાવી રાખવા માટે એકદમ યોગ્ય પરિસ્થિતિઓ જાળવી પડે છે. એ નાજુક હોય છે. આપણે આપણા સમાજમાં, પર્યાવરણમાં આ જોઈ શકીએ છીએ.
સાચી વાત. ત્રીજો મુદ્દો છે ઉર્જાનો પ્રવાહ. જટિલતાને ટકી રહેવા અને વધવા માટે ઉર્જા જોઈએ. તારાઓને ન્યુક્લિયર ઉર્જા, જીવનને સૂર્યની ઉર્જા, આપણા સમાજને અશ્મિભૂત ઇંધણ, અને હવે આપણે નવી સ્વચ્છ ઉર્જા શોધી રહ્યા છીએ. ઉર્જાનો સ્ત્રોત બદલાય એટલે ઇતિહાસ બદલાઈ જાય છે.
અને ખાસ માણસો માટે પેલું સામૂહિક શિક્ષણ.
ચોક્કસ. ચોથો મુદ્દો, સામૂહિક શિક્ષણ એ આપણી વ્યાખ્યાયિત શક્તિ છે. ભાષા અને વિચારોની આપ લે કરવાની ક્ષમતા જ આપણી પ્રગતિનું મૂળ છે.
અને પાંચમો મુદ્દો, જ્ઞાનની એકતા. આપણે વિષયોને અલગ અલગ ખાનામાં વહેંચી દીધા છે, ફિઝિક્સ, હિસ્ટ્રી, બાયોલોજી, પણ બિગ હિસ્ટ્રી કહે છે કે બધું જોડાયેલું છે.
હા, આજના જટિલ પ્રશ્નો ઉકેલવા માટે આ આંતરશાખાકીય દ્રષ્ટિ બહુ જરૂરી છે. જેમ કે ભારતમાં પાણીની સમસ્યા ઉકેલવી હોય તો ખાલી એન્જિનિયરિંગ કામ ન લાગે, ભૂગોળ, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર બધું જોવું પડે.
અને છેલ્લો પણ કદાચ સૌથી અગત્યનો અને ગંભીર સંદેશ.
હા, એન્થ્રોપોસીન અને માનવ જવાબદારી. આજે આપણે એવા સમયમાં છીએ જ્યાં માણસો પૃથ્વી પર એટલો બધો પ્રભાવ પાડી રહ્યા છે, આબોહવા પર, જૈવ વિવિધતા પર, કે વૈજ્ઞાનિકો આ યુગને એન્થ્રોપોસીન એટલે કે માનવ યુગ કહે છે.
આપણે મુખ્ય ચાલક બળ બની ગયા છીએ.
હા, પૃથ્વીના ઇતિહાસમાં પહેલીવાર કોઈ એક પ્રજાતિ આખા ગ્રહના તંત્રને બદલી રહી છે. આ જે અપાર શક્તિ આપણને મળી છે એની સાથે એટલી જ મોટી જવાબદારી પણ આવે છે. આપણા ગ્રહના ભવિષ્ય માટે આપણા જ્ઞાનનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવાની જવાબદારી.
આ પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે જે ખરેખર યાદ રહી જાય. જેમ કે એક વાત અર્થ પ્રમાણે કે માણસને હંમેશા ઉત્પત્તિ કથાઓની જરૂર પડે છે. આજે આપણી પાસે વિજ્ઞાન આધારિત એક નવી વૈશ્વિક કથા કહેવાનો મોકો છે. આ બહુ મોટી વાત છે.
બહુ મોટી વાત. અને પેલી ગોલ્ડીલોક્સવાની વાત પણ એટલી જ મહત્વની છે. અર્થ પ્રમાણે જટિલતા ત્યારે જ બને જ્યારે શરતો એકદમ યોગ્ય હોય. આ યાદ અપાવે છે કે આપણું અસ્તિત્વ કેટલું બધું સંજોગો પર આધારિત છે.
હા, અને પેલું સામૂહિક શિક્ષણવાળું, અર્થ પ્રમાણે માનવીને જે અલગ પાડે છે તે સામૂહિક શિક્ષણ છે. આપણે પેઢી દર પેઢી જ્ઞાનનો ભંડાર બનાવી શકીએ છીએ. આ આપણી શક્તિ બતાવે છે.
અને પેલી ચેતવણી પણ એટલી જ યાદ રાખવા જેવી છે. અર્થ પ્રમાણે ગ્રહના ઇતિહાસમાં પહેલીવાર એક પ્રજાતિ મુખ્ય પરિવર્તનકર્તા બની છે. આપણે એન્થ્રોપોસીનમાં છીએ. આપણી શક્તિ મોટી જવાબદારી લાવે છે. આ આપણને વિચારતા કરી દે છે.
તો આ બધું જાણ્યા પછી રોજિંદા જીવનમાં આનું શું ઉપયોગ, શું ફરક પડે આ બધું જાણવાથી?
એક તો મને લાગે છે કે કોસ્મિક પરિપ્રેક્ષ્ય મળે છે. જ્યારે આપણે આપણી જાતને 13.8 અબજ વર્ષના સ્કેલ પર જોઈએ ત્યારે આપણે નાની મોટી ચિંતાઓ, સફળતા, નિષ્ફળતા એ બધું થોડું જુદી રીતે દેખાય છે. કદાચ થોડી નમ્રતા આવે છે.
હા, એ વાત સાચી છે. થોડું ઝૂમ આઉટ કરીને જોવાની દ્રષ્ટિ મળે. બીજું, આંતરશાખાકીય વિચારસરણીને ઉત્તેજન મળે. સમજાય કે કોઈ પણ સમસ્યાનો ઉકેલ એક જ વિષયમાં નથી હોતો.
બરાબર. પછી ભલે તે બિઝનેસ હોય, શહેરનું આયોજન હોય કે શિક્ષણ હોય, જુદા જુદા ક્ષેત્રોને જોડવા જરૂરી છે.
ત્રીજું, આપણે વધુ માહિતગાર વૈશ્વિક નાગરિક બની શકીએ. ક્લાઇમેટ ચેન્જ જેવી સમસ્યાઓ શા માટે આટલી મોટી છે એનો સંદર્ભ સમજાય.
અને ચોથું, લાંબા ગાળાની વિચારસરણી વિકસે. ફક્ત આજનો ફાયદો નહીં પણ આવનારી પેઢીઓનું, પૃથ્વીના ભવિષ્યનું વિચારવાની પ્રેરણા મળે.
અને મને લાગે છે કે સૌથી સુંદર વાત એ છે કે એક જોડાણની ભાવના જાગે છે. એમ લાગે કે આપણે આ બ્રહ્માંડમાં એકલા નથી. તારાઓ, પથ્થરો, જીવજંતુઓ, બીજા માણસો, આપણે બધા એક મોટી વાર્તાનો ભાગ છીએ.
હા, એક કનેક્ટેડનેસ અને એ કદાચ વધુ સહાનુભૂતિ અને જવાબદારી લાવે.
મારા માટે આખી ચર્ચામાંથી જે વાત સૌથી વધુ અસર કરી ગઈ એ છે કે આપણું અસ્તિત્વ અને આખી જીવસૃષ્ટિનું અસ્તિત્વ કેટલી બધી ગોલ્ડી લોક્સ જેવી નાજુક અને આકસ્મિક શરતોનું પરિણામ છે. કેટલું બધું બરાબર થયું ત્યારે આપણે અહીં છીએ, આ વિચાર જ બહુ હમલિંગ છે.
સાચી વાત. અને એ આપણને આપણી પાસે જે છે એની કદર કરવાનું અને એને સાચવવાની જવાબદારીનું ભાન કરાવે છે.
અને મારા માટે સામૂહિક શિક્ષણનો વિચાર, એ જાણવું કે આપણી ભાષા, આપણા વિચારોની આપ લે કરવાની શક્તિ, એ જ આપણી અસલી તાકાત છે. એ આપણને ભવિષ્ય ઘડવાની ક્ષમતા આપે છે, પણ સાથે સાથે એ શક્તિનો ઉપયોગ સમજદારીથી કરવાની જવાબદારી પણ. આપણે સૌ આ એક જ ઓરિજિન સ્ટોરીનો હિસ્સો છીએ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.